તારીખ 3/1/1993 શ્રી મદરાજ ચંદ્રપત્રાંક 949 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 433
લોક સંઘના જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે એટલે જેની જિંદગીમાં એક લોક સંઘના જ મુખ્ય છે. શું સંસારમાં તો આ છે જ, બજારમાં જાય તો મારી દુકાન સૌથી સારી ગણાવી જોઈએ, આપણી અમુક જાતની આબરૂ તો ગણાવી જોઈએ. શું નાત જાતમાં જાય તો આપણું ઘર છે એ ખાનદાન ખોરડું તો ગણાવવું જ જોઈએ, અને ધર્મના ક્ષેત્રમાં આવે તો ધાર્મિક આબરૂ બાંધવાનો લોભ રહે. મને લોકો ધર્માત્મા જાણે, મને આત્માર્થી જાણે, મને બહુ સમજદાર જાણે, મને આવો જાણે, મને મારો કોઈ ખરાબ ન બોલે, મારું બધા સારું બોલે, મારી ગણતરી સારી થાય એવી જેની નજર ધ્રુવ નજર છે શું ખસે નહીં ત્યાંથી, એ લક્ષ થઈ જાય છે ને. એટલે લક્ષનું બીજું નામ ધ્રુવ કાંટો પાડ્યું છે. શું લક્ષ ન ફરે એટલે ત્યાં ને ત્યાં જ લક્ષ રહ્યા કરે. શું ઘણા તો એવા હોય છે કોઈક જરાક માકું બોલે ને એની પાસે પહોંચી જાય, એને સમજાવવાની ખૂબ મહેનત કરે. ભાઈ તું કેટલા કેટલાને સમજાવીશ, એના ઉદય પ્રમાણે એ પરિણમે છે. તારા ઉદય પ્રમાણે તું પરિણમ ને, તું ઉદયથી એક બાજુ જાને એ તારો ઉદય છે. એ પ્રકારનું સારું બોલે તો તારો ઉદય છે, ખરાબ બોલે તો પણ તારો ઉદય છે, એનો ઉદય છે. શું લોક વિરુદ્ધતા ક્યારેક ન્યાય વિરુદ્ધ હોય, સત્ય વિરુદ્ધ હોય તો, અથવા આખો સમાજ અને એક વ્યક્તિ હોય તો. શું પણ બીજા પણ એવા હોય તો બહુમતી ને અલ્પમતી નો વિષય ગણો તો જૈન દર્શન અત્યારે એકદમ અલ્પમતીમાં આવેલું છે. તો કાં તો બધાએ ખ્રિશ્ચનને અનુસરવું જોઈએ ને કાં તો બધાને મુસલમાનને અનુસરવું જોઈએ, કે બહુ જાજા છે. આ 1 કરોડ પૂરા નથી અને ઓલા અબજોની સંખ્યામાં છે. શું એટલા બધા, એટલો બધો સંખ્યામાં ફેર છે. તો કોઈ નાનો ઓછા માનવા વાળા હોય એ ઓલા બધાને લોક વિરુદ્ધ ગણાય કે એ ન ગણાય, પણ એકલો પોતે હોય અને આખું જગત વિરુદ્ધ હોય તો એને લોક વિરુદ્ધતા કહેવાય. શું તો શું કરે છે કે એ પોતાની વાત ગોપવી દે, એથી કાંઈ લોકોની સાથે ન ચાલવા માંડે અથવા સાચો માર્ગ ન છોડી દે. પોતે સાચો હોય તો સાચો માર્ગ ન છોડી દે, પણ જાહેર પ્રવૃત્તિનો પ્રતિબંધ છે એમાં. શું એ વ્યક્તિગત પ્રવૃત્તિ અને સમષ્ટિગત પ્રવૃત્તિ એમ પ્રવૃત્તિના બે વિભાગ છે અને બંનેના ન્યાય જુદા જુદા છે. શું વ્યક્તિગત પ્રવૃત્તિમાં લોકોને સામે કાંઈ જો અહીંયા જિંદગીનો ધ્રુવ કાંટો લેવું છે. શું સમષ્ટિગત પ્રવૃત્તિ નથી લેવી અહીંયા, પ્રસ્તુત વિષય તો જિંદગીનો ધ્રુવ કાંટો એટલે વ્યક્તિગત જીવનનો સવાલ છે આમાં. તો વ્યક્તિગત જીવનમાં તો સત્ય જાણવું, સત્ય માનવું, સત્ય આચરવું અને એમ કરવા જતાં કોઈ પણ પ્રકારનો બહારનો કીર્તિ અપકીર્તિ માન અપમાન છાપ વગર છાપ કાંઈ જોવાનું રહેતું નથી. શું આત્માર્થી હોય તે રૂડું હોય તે કરે, જગતને રૂડું દેખાડવા કાંઈ કરે નહીં. એ છે કે નહીં એમના વચના, જગતને રૂડું દેખાડવા ન કરે કાંઈ તો એ બીજાને સારું લાગશે. એ આ માર્ગ નથી, આ રસ્તો નથી, આ ભગવાનનો રસ્તો નથી, ગુરુનો આ રસ્તો નથી. પરોપકારના ભાવ કરતા હોય તો એમનું અહમપણું ન કરવું. પરોપકારના ભાવમાં પોતાના માત્ર શુભ ભાવ છે એટલું વિચારવું, એથી વધારે એને કિંમત ન આપવી. શું એને ધર્મનો માનવો, એને ધર્મનું સાધન ન માનવું. શું અને એના દ્વારા કીર્તિની અપેક્ષા કે અભિલાષા ન રાખો. ત્યાં વધારે સાવધાન રહેવું, એ ભૂલ નહીં થવી જોઈએ. નહીતર પરોપકાર કરતા કીર્તિ મળવી, માન મળવી એ બહુ સ્વાભાવિક છે. કેમ કે બીજા લોકોનું તમે સારું ઈચ્છો છો, ચિંતવો છો, કાંઈક પ્રવૃત્તિ કરો છો તો લોકો તો માન જ આપશે. પણ એ માન જો પોતાને ચડી ગયું તો એને ઝેર ખાધું છે, બીજું કાંઈ ખાધું નથી. એ ઝેરનો રસ લેવા જેવો. શું કહ્યું? લોકસંગના જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે, તે જિંદગીમાં ગમે તેવી શ્રીમંતાઈ આવી હોય, પૂર્વકર્મને લઈને ગમે તેવી સત્તા મળી હોય, ગમે તેવા કુટુંબ પરિવાર કે મિત્રો સ્વજનો પડખ્યા ગમે એટલા હોય, હં એવો યોગ હોય તો પણ તે દુઃખનો જ હેતુ છે. એ જીવને વર્તમાનમાં પણ દુઃખનું કારણ છે અને ભવિષ્યમાં પણ દુર્ગતિનું એ કારણ છે, એટલે એ દુઃખનું કારણ છે એમ સમજવું. આત્મશાંતિ જે જિંદગીનો ધ્રુવ કાંટો છે, ધ્રુવ કાંટો એટલે ધ્યેય, ધ્યેય ન બદલાય. શું? જેને જિંદગીમાં આત્મશાંતિ મેળવવાનું ધ્યેય છે, જેની દ્રષ્ટિ અનંત શાંતિના પિંડ ઉપર છે, તે જિંદગી ગમે તો એકાકી હોય, ભલે એકલો હોય, કોઈ એની પડખે ન હોય એમ કે છે. શું? એ ભલે એકલો હોય, એ ભલે નિર્ધન હોય, શું પૈસા ન હોય, કોઈ એને એની સાથે ન હોય, કોઈ એની પાસે સત્તા ન હોય, શું કોઈ એને ગણતું ન હોય, અરે નિર્વસ્ત્ર હોય. ક્યાં સુધી નિર્ધન હોય? નિર્વસ્ત્ર હોય તો પણ તે પરમ સમાધિનું સ્થાન છે, એના આત્માને શાંતિનું કારણ છે. કેમ કે એ શાંતિ પાછળ જીવે છે, લોકોની આબરૂ પાછળ જીવતો નથી. એ શાંતિ માટે જીવે છે, લોકોનું લોકો પાસે રહ્યો. મહાત્માઓએ સમાજનો ત્યાગ કર્યો છે કે નહીં? આનંદ ગંજીએ સમાજનો ત્યાગ કર્યો કે આ સમાજ મારી વાત સાંભળવા લાયક નથી. ગુરુદેવે સમાજનો ત્યાગ કર્યો, સ્થાનકવાસી આખો સમાજ છોડી દીધો, એકલા જઈને સોનગઢમાં બેસી ગયા. લોક વિરુદ્ધ પ્રવૃત્તિ કરી કહેવાય કે નહીં? શું? કેમ કે કેટલાક પાત્ર જીવો, કેટલાક પાત્ર જીવો પોતાની સત્ય વાતને સ્વીકારતા હતા, અનુમોદતા હતા અને સાથે રહેવા માંગતા હતા. તો જે સમાજ ન સમજતો હોય, જે સમાજ સમજવા ન માગતો હોય, એ સમાજને છોડી દે છે. આ સમાજમાં મારું કામ, આખો સમાજ છોડી દે. ગુરુદેવની તો બહુ પ્રશંસા થતી હતી સ્થાનકવાસી સમાજમાં. ગુરુદેવનું બહુમાન ઘણું હતું. સામાન્ય સાધુને બહુમાન મળે, આચાર્યોને બહુમાન મળે, એના કરતાં પણ ગુરુદેવને બહુમાન બહુ મળતું હતું. પણ એમને સત્ય સાથે સંબંધ હતો, માન અપમાન સાથે સંબંધ નહોતો. જે લોકો ઓગે ઓગે માન આપે છે એ બધા છૂટી જશે એ ખબર હતી. હવે છૂટી જાય, છૂટી જાય તો મારે એનું કામ નથી, હું તો મારા આત્માનું કલ્યાણ કરવા નીકળ્યો છું. તેથી મારું અકલ્યાણ થાય એવું કિંચિત મારે કરવું નથી, મને કરવું પોસાય નહીં. આ સીધી વાત છે. પહેલા મારો આત્મા અને પછી આખી દુનિયા. જગત ઈષ્ટ નહીં આત્માથી, આત્માથી કોઈ અધિક નથી, કોઈ વધારે નથી, કોઈ ઈષ્ટ નથી. એવા નિર્ણયપૂર્વક જે જીવે છે એને આત્મશાંતિ, આત્મસમાધિ રહે છે, અને લોકોની સામે જેની નજર છે એ દુઃખી થયા વગર, એની વર્તમાને દુઃખી છે અને ભવિષ્યમાં પણ દુઃખી થવાનો છે, એ દુઃખના માર્ગે પડેલો છે, દુઃખને રસ્તે પડેલો છે. આ વચનામૃત કૃપાળુ દેવનું બહુ પ્રસિદ્ધ છે. આવા વચનો છે, એ સૂત્ર જેવા એમના વચનો છે. શાસ્ત્રમાં, સિદ્ધાંત શાસ્ત્રોમાં જે સૂત્રો આવે છે એવા સૂત્રના સ્થાને આ વચનો લખાયા છે. પ્રણનીતિમાં પણ ઘણી વાતો મૂકી દીધી છે, અને ખાસ કરીને મનુષ્ય પર્યાયમાં માન પ્રકૃતિ લઈને જ જીવ આવે છે. મુખ્યપણે માન માન પ્રકૃતિ હોય છે, એટલે એને સમાજનું લફરું છૂટતું નથી. જે સમાજમાં હોય છે, જે મંડળમાં હોય, જે સમાજમાં હોય, જેની વચ્ચે એને બધા ઓળખતા હોય, લ્યો ને, એનું એને ધ્યેય થઈ જાય છે કે આમાં મારું કંઈક સ્થાન ગણાવવું જોઈએ, મને લોકો અમુક ગણે એમ કંઈક મારે કરવું જોઈએ. અને એ પછી સારું હોય કે ખરાબ હોય, યોગ્ય હોય કે અયોગ્ય હોય, એનો જીવ વિચાર કરતો નથી. તો એનું એનું ધ્યેય છે એ લોકસંજ્ઞા રૂપ ધ્યેય છે. લોકસંજ્ઞાનો માં બધું આવી જાય છે. આટલો વિસ્તાર બધો લોકસંજ્ઞામાં આવી જાય છે. સારું લાગે છે ને જીવને, માન પ્રકૃતિ રૂચે છે, પણ એ એ ઝેર સારું લાગે છે. શું સારું લાગે છે? ઝેર સારું, મીઠું ઝેર છે. કરવું એટલે એનાથી દૂર થઈ જવું. ભૂલે ચૂકે પણ લોકસંજ્ઞા ન સેવાય તેની કાળજી રાખવી, તેનો ઉપયોગ રાખવો. આ જીવ ક્યાંય લોકસંજ્ઞા વસ્તો કરતો નથી ને. જેને લોકસંજ્ઞા એ ધર્મ કરવો છે એ કદી ધર્મ પામે નહીં. શું? લોકસંજ્ઞા એ ધર્મ કરવો છે એ ધર્મ જ પામે નહીં. એને સાચો ધર્મ મળે તો પણ એ પામી ન શકે, કેમ કે એની નજર લોકસંજ્ઞા ઉપર છે. આમાં એમ છે, એક પત્ર આગળ આવી ગયો છે, 516 નંબર નો પત્રકાર. જયવર્ધમાન સ્વામી, ત્રીજો પેરેગ્રાફ, છેલ્લો પેરેગ્રાફ. મુમુક્ષુની યથાર્થ ભૂમિકા કેવી હોય એના ઉપર લોકસંજ્ઞાની વાત કરી છે. જયવર્ધમાન સ્વામી ગ્રહવાસમાં છતાં અભોગી જેવા હતા. છેલ્લા અંતિમ તીર્થાધિનાયક ભગવાન મહાવીર સ્વામીની વાત કરે છે કે ગ્રહવાસમાં હતા 30 વર્ષ સુધી તો પણ અભોગી જેવા હતા. એમને ક્યાંય રુચિને રસ નહોતો. અવ્યવસાયી જેવા હતા, રાજકાજમાં હતા છતાં જાણે અવ્યવસાયી જેવા હતા, નિષ્પ્રહ હતા, ભિન્ન પડી ગયા હતા. સમ્યક દર્શન લઈને આવ્યા છે ને, 10 ભાવ પહેલા તો સમ્યક દર્શન થયું છે. સિંહના ભાવમાં નિષ્પ્રહ હતા અને સહજ સ્વભાવે મુનિ જેવા હતા. ગ્રસ્તમાં હતા છતાં પણ સહજ સ્વભાવે મુનિ જેવા હતા. આત્માકાર પરિણામી હતા. જુઓ, આ 2500 વર્ષ પહેલા કેવા હતા ભગવાન, છદ્મસ્થ અવસ્થામાં પણ કેવા હતા ભગવાન, એને ક્યાંથી ખબર પડતી હશે. આત્માકાર પરિણામી હતા. તે વર્ધમાન સ્વામી પણ સર્વ વ્યવસાયમાં અસારપણું જાણીને, નીરસ જાણીને દૂર પ્રવર્તા. એમને રસ નહોતો, દૂર થઈ ગયા. બાહ્ય પ્રવૃત્તિથી પણ દૂર થઈ ગયા, છોડી દીધો, દીક્ષા લઈ લીધી. શું? દૂર પ્રવર્તા. તે વ્યવસાય બીજા જીવે ફરી કયા પ્રકારથી સમાધિ રાખવી વિચારી છે, તે વ્યવસાય જીવે કરી, બીજે જીવે કરીને એ વ્યવસાય, સંસારનો વ્યવસાય ગ્રહસ્થવાસ ચાલુ રાખીને, કેમ કે 27મું વર્ષ છે ને પોતાની, મુનિ દશાની ભાવના ઉગ્ર છે. એટલે કે આ જીવે એ વ્યવસાયને કરીને સમાધિ રાખવી, શાંતિ રાખવી કઈ રીતે વિચાર્યું છે? ભગવાને તો એમ વિચાર્યું નહોતું. શું? સમ્યક દ્રષ્ટિ હતા, ગ્રસ્થી હતા, મુનિ જેવા હતા, આત્માકાર પરિણામી હતા, નિષ્ફળ રહેતા હતા, તોય તે ત્યાગ કર્યો. તો પછી આ જીવે એમાં સમાધિ રાખી સમાધાન કરી લો, મને વાંધો નહીં આવે. મારે વાંધો નહીં આવે, કેમ કે મને બહુ લોભ નથી, મને બહુ સ્પૃહા નથી, હું તો બહુ કાંઈ ધ્યાન દેતો નથી, બહુ કાંઈ લક્ષ્ય દેતો નથી, શું થોડુંક ઉપરથી બધું શું છોકરાને સૂચના આપી, સલાહ આપી, હું સમાજમાં સલાહ આપી, કાંઈ આપણા કાંઈ ખાસ એવું કાંઈ બહુ રસ નથી લેતા, એમ કરીને સમાધાન રાખી લઈએ. શું ખોટી રીતે મનને મનાવે છે જીવ, તે જે બીજા જીવે તે વ્યવસાય કરીને કયા પ્રકારે સમાધિ રાખવી વિચારી છે તે વિચારવા યોગ્ય છે. તે વિશેષ કરીને તે વિચારીને ફરી ફરી તે ચર્યા કાર્ય કાર્ય પ્રવર્તને પ્રવર્તને સ્મૃતિમાં લાવી વ્યવસાયના પ્રસંગમાં વર્તતી એવી રુચિ વિલય કરવા યોગ્ય છે. શું એને પોતાને જે વ્યવસાયના પ્રસંગમાં રસ રહેતો હોય એને વિલય કરવા યોગ્ય છે. જો એમ ન કરવામાં આવે તો એમ ઘણું કરીને લાગે છે કે હજુ આ જીવની યથાયોગ્ય જિજ્ઞાસા મુમુક્ષુપદને વિશે પણ થઈ નથી. જો એને નિવૃત્તિની ભાવનાને જિજ્ઞાસા ન રહેતી હોય તો એને મુમુક્ષુપણું પણ હજી આવ્યું નથી. શું મુમુક્ષુની ભાવના નથી, મુમુક્ષુની થવાની જિજ્ઞાસા પણ એને નથી. અથવા તો શું કરવા, એ બધાની વચ્ચે એવી છે કે આ જીવ લોકસંજ્ઞાએ માત્ર કલ્યાણ થાય એવી ભાવના કરવા વિશે છે. ધર્મના ક્ષેત્રમાં પ્રવૃત્તિ કરે છે પણ લોકસંજ્ઞાએ કરે છે, લોકોમાં કાંઈક સ્થાન, કાંઈક આબરૂ, કાંઈક સારાપણું પોતાનું ગણાય એટલા માટે ધર્મ કરવા ઈચ્છે છે, પણ એને આત્મકલ્યાણ કરવાની જિજ્ઞાસા ઘટતી નથી. એમ કહીને શું કહ્યું આયા કે લોકસંજ્ઞા છે એ આત્મકલ્યાણથી તદ્દન વિરુદ્ધ છે. માટે જે ધર્મ આત્મકલ્યાણનું સાધન છે અને કારણ છે ત્યાં તો લોકસંજ્ઞાને બિલકુલ સ્થાન હોવું જોઈએ નહીં, નહીતર પછી તો બીજું સાધન રહેતું નથી. એને હજી બજારમાં લોકસંજ્ઞા હશે ને તો એકાદી થપાટ ખાશે તો સીધો હાલ થઈ જશે, ત્યાં તો અનુકૂળતા પ્રતિકૂળતા બે આવે ને. શું પણ જે લોકસંજ્ઞા ટાળવારૂપ ધર્મ છે એ ધર્મના ધાર્મિક ક્ષેત્રમાં જે લોકસંજ્ઞા એ જીવે છે કે રહે છે કે પ્રવૃત્તિ કરે છે એને તો લોકસંજ્ઞા ટળવાનું પછી બીજું કોઈ સાધન રહેતું નથી. એટલે અહીંયા તો વિશેષ ધ્યાન રાખવું. શું ધર્મના દ્રોહ રૂપ છે એમ ગણો, ધર્મ વિરુદ્ધ છે એમ કહો, એ જિંદગી ગમે તેવી બહારમાં શ્રીમંતતા સત્તા કે કુટુંબ પરિવાર વાળી એટલે કે સારું દેખાય, જગતમાં આ બધું સારું દેખાય, પૈસા વાળાનું સારું દેખાય, સત્તા વાળાનું સારું દેખાય, મોટા કુટુંબ પરિવાર વાળાનું સારું મોટું ખોરડું દેખાય, હું એ બધા માનના નિમિત્તો છે. શ્રીમંતાય સત્તા અને કુટુંબ પરિવાર એ બધા માનના નિમિત્તો છે. એમાં એના એના નિમિત્તે આ જીવે ઝેર ખાવા જેવું નથી, ચોખ્ખી વાત એ છે. શું તો પણ તે દુઃખનો જ હેતુ છે, આત્મશાંતિ જે જિંદગીનો ધ્રુવ કાંટો છે. બસ જીવનનું ધ્યેય નક્કી કરવું કે મારે મારા આત્માની શાંતિ સિવાય આ જગતમાંથી કાંઈ જોઈતું નથી, મારી શાંતિ થાય કરવું છે, મને અશાંતિ થાય એવું મારે કાંઈ કરવું નથી. એ તો દરેક વ્યક્તિગત વિચારવાનું છે, બધા તો કઈ એક સરખા કોઈ સમાજમાં કોઈ સંપ્રદાયમાં અરે સમૂહ શરણમાં પણ હતા નથી. સમૂહ શરણમાં પણ તીર્થંકર ભગવાનની અવજ્ઞા વિરુદ્ધ વિચારવા વાળા બેઠા હોય છે, આ કે છે એ બરાબર નથી, મને આમ લાગે છે. શું આ નિમત શેમાંથી નીકળ્યા? ઋષભદેવ ભગવાનના સમૂહ શરણમાંથી તો શરૂ થયું છે આ નિમતનું. કે આ કે છે એમની, પણ આમ હોવું જોઈએ, આમની ને આમ હોવું જોઈએ. ક્યારે આખો સંપ્રદાય મોક્ષે જાય, આખો સમાજ મોક્ષે જાય, કે આખો સમાજ કે સંપ્રદાય પામી જાય ધર્મને, એવું કદી બન્યું નથી ભૂતકાળમાં, અને કદી બનવાનું પણ નથી. જો આખો સંપ્રદાય ધર્મ પામી જતો હોય ને મોક્ષે જતો હોય તો એ વાત એટલી બધી પ્રસિદ્ધ થાય કે પછી બીજા સંપ્રદાયમાં કોઈ રહે જ નહીં, ત્યાં જ બધા વ્યા જાય. પણ જે સંપ્રદાયમાં મોક્ષ થાય છે એ સંપ્રદાયમાં પણ બધા મોક્ષે જતા નથી, જઈ શકે નહીં, એવી વસ્તુ સ્થિતિ છે. જગતના જીવોની એવી યોગ્યતા છે કે પુણ્ય યોગ્ય એને દેવગુરુ શાસ્ત્ર વિતરાગી મળે છે. સાચા વિતરાગી દેવગુરુ શાસ્ત્ર મળવા છતાં પોતાની વિપરીતતાને લઈને, પોતાની અવળાઈને લઈને જીવ ઊંધો ચાલે છે, અને ધર્મ પામવાના સ્થાને અધર્મને પામે છે. એટલે જેને આત્મશાંતિ જોઈએ છે, જો ધર્મનું નામ નથી લીધું, આત્મશાંતિ જેને જોઈએ છે, નક્કી કર ને તારા પરિણામથી નક્કી કર, શું કરવાથી તને શાંતિ મળે. એ જેનો જિંદગીનો ધ્રુવ કાંટો છે, તે ભલે એકલો હોય, નિર્ધન હોય, નિર્વસ્ત્ર હોય, પણ એ પરમ સમાધિનું સ્થાન છે, પોતે જ પરમ સમાધિનું સ્થાન છે. અંતરમાંથી સમાધિની શાંતિ એને પ્રગટ થશે, એને જગતની સામે જોવાની જરૂર નથી. જગત એને સ્વીકારે છે કે જગત એને નથી સ્વીકાર કરતો, એની સાથે એને કઈ લેવા દેવા
નથી.
એની વાત છે, આત્માનું સુખ હો, બહારનું નહીં, આત્માનું સુખ. નવસો ને 49 માં એ ત્રણ લીટી બહુ સુંદર વચનામૃતો છે, મુમુક્ષુ જીવ માટે અમૃત જેવા વચનો છે. ઘણે થી છૂટી જાય, ઘણે ઘણા ખોટા પ્રકારથી ને અભિપ્રાયથી છૂટી જાય. 950 નો પત્ર લલ્લુજી મુનિ ઉપરનો છે. કૃપાળુ મુનિવરોને નમસ્કાર, સ્વવિનય હો. પત્ર સંપ્રાપ્ત થયો. જે અધિકારી સંસારથી વિરામ પામે, મુનિશ્રીના ચરણ કમળ યોગે વિચરવા ઈચ્છે છે, તે અધિકારીને દીક્ષા આપવામાં મુનિશ્રીને બીજો પ્રતિબંધનો કોઈ હેતુ નથી. અધિકારી પાત્રતા જોઈને વાત છે, વગર પાત્રતા વાળાને દીક્ષા આપવી. આત્મકલ્યાણની ભાવના વાળો નિવૃત્તિ લે છે, દીક્ષાની મારફતે શું કરે છે, વ્યવસાય અને કુટુંબના કાર્યોથી નિવૃત્ત થવા માગે છે, તો એ ભલે નિવૃત્ત થાય, એનું અનુમોદન કરવું એમ કહે છે. તે અધિકારીએ વડીલોનો સંતોષ સંપાદન કરીને આજ્ઞા મેળવવી યોગ્ય છે. એણે વડીલો એના ઘરના વડીલોનો સંતોષ અને આજ્ઞા બંને મેળવવા, જેથી મુનિશ્રીના ચરણ કમળમાં દીક્ષિત થવામાં બીજો વિક્ષેપ ન રહે. નહીતર એમ આરોપ કરશે કે જો આને આ દીક્ષા આપી દે છે, અને અમારી ઈચ્છા નથી ને આને દીક્ષા આપી દે છે, પોતાની જમાત વધારવા માટે મુંડા મૂંડી નાખે છે, ફલાણું કરે, ઠીકણું કરે છે, આરોપ આવી જશે. એટલે એના કુટુંબ પરિવારને સંતોષ થાય એ રીતે હોય, એને પાત્ર જીવ હોય તો એને દીક્ષા આપવી. આ અથવા બીજા કોઈ અધિકારીને સંસારથી ઉપરામ વૃત્તિ થઈ હોય, શું સંસારથી જેને છૂટવું હોય, ઉપરામ વૃત્તિ એટલે થાકી ગયો હોય, સંસારથી જે થાકેલો હોય અને તે આત્માર્થ સાધક છે એવું જણાતું હોય, શું આત્મહિત કરવા માટે જેની તૈયારી હોય, તો તેને દીક્ષા આપવામાં મુનિવરો અધિકારી છે. તો પછી પોતે ત્યાગી છે તો બીજાને ત્યાગ લેવડાવવા માટે એને કોઈ વાંધો નથી, પોતે ત્યાગી ન હોય તો ત્યાગ ન લેવડાવે. એટલે શું છે, કૃપાળુદેવ પાસે કોઈ દીક્ષા લેવા આવે તો પોતે દીક્ષા ન આપે, મિત્ર પોતે તો લલ્લુજી કરતા જ્ઞાની છે, છતાં પણ બહારના વ્યવહારમાં તો એ કઈ યોગ્ય લાગે નહીં. નિવૃત્તિનો મુખ્ય હેતુ આત્માર્થ સાધવાનો, નિવૃત્તિએ આત્માર્થ સાધવા માટે. કેમ કે પ્રવૃત્તિમાં તો વિષમ પરિણામો બહુ થાય છે, ધંધા વેપારમાં તો વિષમ પરિણામો બહુ થાય છે. કેમ કે તેમાં તો અનેક પ્રકારના જૂઠ ચોરી આદિના વિષમ પરિણામો ખૂબ છે. એટલે એ વ્યવસાયથી છૂટે તો એ પ્રકારના પ્રસંગને લઈને એ પરિણામોથી પણ છૂટી જાય, અને નિવૃત્તિએ પોતાના આત્મભાવને પોષણ આપવા માટે એને સમયનો અવકાશ રહે. બરાબર. માત્ર ત્યાગનાર અને ત્યાગ દેનારના શ્રીનો માર્ગ વૃદ્ધિમાન રહે એવી દૃષ્ટિથી તે પ્રવૃત્તિ જોઈએ. શું એને બીજી કોઈ, માત્ર ત્યાગનાર એટલે બીજો કોઈ હેતુ ન હોવો જોઈએ, એનું માન સન્માન મળવાનો હેતુ ન હોવો જોઈએ, કે પોતાની કોઈ આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય તો રોટલા પાણીની વ્યવસ્થાને સગવડ થઈ જાય એવો પણ હેતુ ન હોવો જોઈએ. શું જે લોકોને ગરીબીને વશ દીક્ષા લે છે એ પણ યથાર્થ નથી, અને સંપન્ન માણસો હોવા છતાં સમાજમાં પોતાને બધા વંદન નમસ્કાર આદિ કરે, મોટી પદવી મળે, આગળ જતા આચાર્ય પદ મળે, ફલાણું મળે, આમ થાય, લોકો ના પછી તો નેતાગીરી કરે છે ત્યારે ત્યાગી થઈને પણ, એ માત્ર ત્યાગનાર નથી. શું એમાં હેતુ કોઈ બીજો છે, આત્મહિતનો આત્માર્થનો હેતુ એમાં નથી રહેતો. કે માત્ર ત્યાગનાર અને ત્યાગ દેનારના શ્રેયનો માર્ગ, આત્મકલ્યાણનો માર્ગ વૃદ્ધિગત રહે બંનેનો. પાછો ત્યાગ દેનાર છે એ પણ માન પોષે કે હું તો બીજાને દીક્ષા આપું છું એમ પણ નહીં, ત્યાગ લેનાર પણ આત્મકલ્યાણ સિવાય બીજું વિચારે નહીં. ત્યાગ દેનાર અને ત્યાગ લેનાર બંને આત્મકલ્યાણ સિવાય બીજી વાત જેને લક્ષમાં નથી, વિચારવી નથી, હેતુ નથી, ધ્યેય નથી, એવી દ્રષ્ટિથી તે પ્રવૃત્તિ હોવી જોઈએ. શું નહીતર એમાંથી અનર્થની ઉત્પત્તિ થયા વગર રહે નહીં. હવે પોતાની વાત લખી છે કે શરીર પ્રકૃતિ ઉદય અનુસાર છે, એટલે જોઈએ એવી શરીર પ્રકૃતિ નથી. ફાગણ મહિનો છે ને છેલ્લે આવ્યા છે, મુંબઈથી વલસાડ આવ્યા છે અને વલસાડથી વઢવાણ કેમ્પ આવ્યા છે. છેલ્લે આજે એમના જે શરીર ક્રશ થયેલા જે ફોટા છે એ વખતે આ વઢવાણમાં લેવાયેલા છે. શરીર પ્રકૃતિ ઉદય અનુસાર છે, ઘણું કરીને આજે રાજકોટ પ્રત્યે ગમન થશે. બસ એ ફાગણ મહિના ફાગણ સુદ છઠ્ઠે રાજકોટ આવ્યા છે, તે ઠેઠ ચૈતરવદ પાંચમે ધ્યાન થયો છે ત્યાં સુધી, પછી દોઢ મહિનો રાજકોટ રહ્યા છે. રાજકોટ પ્રત્યે ગમન થશે. પ્રવચન સાર ગ્રંથ લખાય છે તે અવસરે મુનિવરોને પ્રાપ્ત થવા યોગ્ય છે. કોઈને લખવા આપ્યો છે, કોપી કરવા, નકલ કરવા એ મોકલશે પૂરું થવાથી. રાજકોટ થોડાક દિવસ સ્થિતિનો સંભવ છે, અને રાજકોટ થોડા દિવસ રોકાવવાનું છે, પછી તો રાજકોટ જ રહ્યા છે, એ ક્યાંય પછી જવાની પરિસ્થિતિ બની નથી. ઓમ શાંતિ. પછી ફાગણ 32નો રાજકોટથી લખાયેલો પત્ર છે. આ વખતે તબિયત વધારે બગડી છે, એક મહિનો બાકી છે આયુષ્યનો, બરાબર, તબિયત એકદમ બગડી છે. ઘણી ત્વરાથી પ્રવાસ પૂરો કરવાનો હતો, શેનો, મોક્ષે પહોંચવા માટે સંસારનું રણ ઓળંગીને મોક્ષે પહોંચી જવું હતું, એ બહુ ઝડપથી પૂરું કરવું હતું. કેમ કે 33 વર્ષ થયા છે હજી તો, 33 વર્ષ તો અત્યારે જુવાન માણસ કહેવાય. ઘણી ત્વરાથી યુવાનીમાં જ મોક્ષ પામી જવું હતું એમને તો. ઘણી ઝડપથી પ્રવાસ પૂરો કરવાનો હતો, ત્યાં વચ્ચે સહારાનું રણ સંપ્રાપ્ત થયું, ત્યાં મોટી માંદગી આવી, આખું શરીર ઉથલી જાય, શરીર નખાઈ જાય એવી માંદગી આવી, આયુષ છૂટી જાય એવો પ્રસંગ ઉભો થઈ ગયો. માથે ઘણો બોજો રહ્યો હતો, પૂર્વ કર્મ નો. શું? પૂર્વ કર્મ નો બોજો માથે ઘણો હતો. શું? એ ઉપાડીને ફરતા હતા ને એ બોજો હળવો કરવા માટેનો પુરુષાર્થ ચાલતો હતો. તે આત્મવીર્ય કરીને, એટલે આત્મિક પુરુષાર્થે કરીને, જેમ અલ્પકાળે વેદી લેવાય, ભોગવી લેવાય પૂર્વકર્મને, થોડા વખતમાં અત્યંત પુરુષાર્થથી ભોગવી લેવાય, તેમ પ્રઘટના તેવી યોજના કરતા, એવી યોજના કરી હતી. તીવ્ર પુરુષાર્થ કરવો, ભલે આકરામાં આકરો ઉદય આવે, સ્વરૂપમાં સ્થિર રહી જવું, એવી યોજના કરતા, પગે નિકાચિત ઉદયમાન થાક ગ્રહણ કર્યો. શું? એ પુરુષાર્થ પણ આગળ ન વધે અને એ પુરુષાર્થમાં પણ હાંફી જવાય એવો થાક લાગ્યો. એટલે મુનિ દશા યોગ્ય, આત્મસ્થિરતા પ્રગટ નથી. પુરુષાર્થ જ્ઞાનીની ભૂમિકાનો, ચરમસીમાનો પુરુષાર્થ કર્યો, પણ મુનિ દશા ના આવ્યો. એમ એમાં શું થાય છે કે આવા મહાન પુરુષોને આમાં મુનિ દશા પ્રગટ થાય તો પણ ભાવ રહે, અને મુનિ દશા ન થાય પ્રગટ તો પણ મૂળમાંથી અચારિત્રના દેવલોકમાં જોઈને જઈને મનુષ્ય પણ આવે ત્યારે એમને મુનિ દશામાં આવતા વાર લાગતી નથી. કુંદકુંદાચાર્ય 12 વર્ષે કે છે મુનિ થયા હતા, 11 કે 12 વર્ષ ની ઉંમર. 12 વર્ષે તો આચાર્ય પદવી મળી ગઈ, મુનિ તો પેલા થઈ ગયા હશે. આ કાળમાં પંચમ કાળના મુનિ છે ગુરુ, 12 વર્ષે તો આચાર્ય પદ માં આવ્યા હતા, બહુ સમર્થ હતા ને પુત્ર. એ ઘણું આરાધન હોય છે, એમ આરાધના કરવા જતા, એટલે સહરાના રણમાં ઝડપથી ચાલવા જતા પગમાં થાક ઉભો થયો, ને નિકાચિત થાક આવ્યો. કેવો? ખસે નહી એવો થાક લાગ્યો, ભોગવે છૂટકો, નિકાચિત થાક આવ્યો, એવો ઉદય આવ્યો. એટલે એમ કેવું છે કે અમારે તો આ ભવે પૂરું કરવું હતું. શું? પણ જે સ્વરૂપ છે તે અન્યથા થતું નથી. સ્વરૂપ એટલે વસ્તુ સ્થિતિ છે એ બદલતી નથી. આ કાળે આજ આ ક્ષેત્રે કોઈ જીવ જન્મ લે તો એ અત્યારે ને અત્યારે સંપૂર્ણ મોક્ષ દશાને આ ભાવમાં પામે એવા જીવ અહીંયા, એવી યોગ્યતા વાળા જીવ અહીંયા જન્મ લેતા નથી. એ મહાવિદ્ય ક્ષેત્રમાં જન્મ લે છે. અત્યારે પણ મોક્ષે જનારા ક્યાં જન્મ લે છે? મહાવિદ્ય ક્ષેત્રમાં. એ અહીંયા જન્મ લેતા નથી. હવે એ તો પૂર્વની એવી પ્રકારની સ્થિતિ લઈને જ આવ્યા છે, પણ વર્તમાન પુરુષાર્થ ને વર્તમાન ભાવનામાં તો એમ જ છે કે આ ભવે પૂરું કરવું છે. શું કરવા ન થાય? શું કેમ ન થાય મને? એવી એવી ઉપાડ એવો કર્યો છે. એટલે આ ક્ષેત્રે જે છેલ્લી યોગ્યતા હોય એવી પૂરી યોગ્યતા પ્રાપ્ત થઈ ગઈ, એક ભાવ બાકી રહી જાય બસ. હા, એના જેવી વાત છે. શું એમ પૂરું માગો તો લગભગ પૂરું નહીં પણ થોડું અધૂરું મળે, પણ એ પૂરું થવા માટે પછી એને વાર લાગે નહીં. એવી જબરજસ્ત મહાન તૈયારી આ ભાવમાં કૃપાળુ દેવે પોતાના હાથમાંની કરી લીધી, જબરજસ્ત તૈયારી કરી લીધી. શું? કોઈ એમને એમની વાણી ન સમજી શકે ત્યારે કોઈને સંશય થાય છે, શંકા થાય છે, ગુરુદેવ પાસે એવા કોઈ મુમુક્ષુ ભાઈઓ હોય તો શંકા વ્યક્ત કરે, ગુરુદેવ એક વાત કરતા, એ એક અવતારી હતા એમાં કાંઈ ફેર નથી. નાની હતા એમ નહીં, જ્ઞાની હોવા ઉપરાંત એક અવતારી હતા એમાં કાંઈ ફેર નથી. હવે પછી જે વિચારો કરવો એ કરો, શું પછી સમજવું હોય તમારી યોગ્યતા પ્રમાણે સમજો, એમ છે. બહુ ઝપટ કરી પુરુષાર્થ જબરો, બંને નો પુરુષાર્થ ઘણો જબરો. એક જ કામ લઈને જાણે બેઠેલા, ગૃહસ્થી હતી, ધંધો વ્યવસાય હતો, કુટુંબ પરિવાર હતા, પણ જાણે એક જ કામ છે, બીજું કામ જ નથી. એવી અંદરની પુરુષાર્થની ધૂન, શું તે ધૂનમાંથી બહાર ન નીકળે એવી ધૂન. શું એ લખે છે વચ્ચે તો, કે પહેલાં સ્મૃતિ હતી એવી સ્મૃતિ નથી રહી, પહેલાં જે લખી શકાતું હતું એવું લખી શકાતું નથી, પહેલાં જે બોલાતું હતું એવું બોલી શકાતું નથી, બધી દશા આખી ફરી ગઈ છે, ક્યાંય સાવધાની રહેતી નથી, કામની અવ્યવસ્થા થઈ જાય છે, ઉપયોગ રહેતો નથી, ઉપયોગ ચાલતો નથી ને ઉપયોગ રહેતો નથી. કોઈને પત્ર દેવામાં, પ્રત્યુત્તર દેવામાં પણ પરિણામ કામ કરતા, બાહ્ય વૃત્તિ એટલી ઘટી જાય છે, એટલી તો આ અહીંયા ગ્રસ્ત અવસ્થામાં વૃત્તિ ઘટી ગઈ છે. એમને શું શું કહે છે કે જે સ્વરૂપ છે તે અન્યથા થતું નથી, એ જ અદ્ભુત આશ્ચર્ય છે. આ વસ્તુ સ્થિતિનો સ્વીકાર કર્યો, ભાવના આ ભાવમાં પૂર્ણ થવાની હતી પણ વસ્તુ સ્થિતિ સ્થિતિ નથી, એનો સ્વીકાર કર્યો, અદ્ભુત આશ્ચર્ય છે. નહીં અમારો પુરુષાર્થ કઈ જેવો તેવો નથી, છતાં પણ વસ્તુ સ્થિતિ કઈ અન્યથા થતી નથી, અદભુત આશ્ચર્યકારક વાત છે. જો આયુષ પૂરું થવાનો વારો આવ્યો, એમ કે આયુષ હતો હજી કઈક આગળ વધી ગયા હોત, આયુષ પૂરો થવાનો વારો છે. પોતાની વાત વ્યક્ત કરી છે ને એટલે બહુ પ્રેરણા મળે. અવ્યાબાધ સ્થિરતા છે, ભલે શરીરમાં વ્યાધિ ગમે તેવો છે તો પણ આત્મામાં તો અવ્યાબાધ સ્થિરતા. એ વ્યાધિથી કઈ આત્મસ્થિરતામાં વાંધો આવતો નથી. શું એ બહુ જુદી જાતનું ગણિત છે આખું. શું બહુ જુદી જાતનું ગણિત છે. ગુરુદેવના વચનામૃત છે, એક જગ્યા એવું છે, નંબર યાદ નથી, બહુ સારો લખ્યો. ભલે ને દેવલોકમાં જાય, એમના શ્રદ્ધા જ્ઞાનમાં કાંઈ ફેર નથી ને, કાંઈ જાણે મારામાં ફરક જ નથી, એને તો એમ મારામાં કાંઈ ફરક, હું તો આગળ જ ચાલુ છું, આગળ જ ચાલુ છું. દેવલોકમાં આગળ જ ચાલે છે, પાછળ જતા નથી, આગળ જ ચાલે છે. અવ્યાબાધ સ્થિરતા છે, આત્મામાં કાંઈ બાધા નથી. પ્રકૃતિ ઉદય અનુસાર, શરીર પ્રકૃતિ હોય, શરીરની પ્રકૃતિ ઉદય અનુસાર કાંઈક અસાતા, શું શરીરમાં અસાતા છે પ્રકૃતિમાં, એ મુખ્ય તો વેદી સાતા પ્રત્યે, એ મુખ્યપણે તો અમે સાતા પ્રત્યે વેદી છે, એમાં અમારા પરિણામ બગડ્યા નથી. અસાતાની પ્રકૃતિનો ઉદય હોવા છતાં અમને પરિણામમાં મુખ્યપણે સાતા વેદાણી છે, અસાતા વેદાણી નથી. જુઓ નહીતર પરિણામ બગડી જાય. આયુષ છૂટવાનો કાળ હોય તો વિશેષ વેદના વધી જાય છે, અસાતા વેદની મુખ્ય થઈ જાય છે. તો કે નહીં, પ્રકૃતિમાં ભલે અસાતા છે પણ અમે તો એને મુખ્યપણે સાતા ભાવે જ વેદન કરી છે, અસાતા ભાવે વેદન કરી નથી. એ તો પુરુષાર્થ હતો, એટલે કશા પરિણામ વિષમ નથી થયા. શું શાંત પરિણામે વેદી છે, અસાતાને વેદનાને પણ શાંત પરિણામે વેદી છે. કારણ મુખ્ય તો વેદી સાતા પ્રત્યે, સાતા પ્રત્યેના પુરુષાર્થમાં રહ્યા છે, તો સ્વરૂપની શાંતિના પુરુષાર્થમાં છે ને, એટલે મંદ કસાય સહેજે રહે છે, એમ છે. તીવ્ર કસાય નથી થતો. એ પણ એક એક ટુકડો કેવો આવી જાય છે. અસાતા મુખ્યત્વે વેદી સાતા પ્રત્યે, સાધારણ માણસ તો સમજે નહીં. એમ લાગે અસાતા મુખ્યત્વે વેદી સાતા પ્રત્યે. શું ગણવું હવે? હવે અમે જે વેદન કરીએ છીએ અસાતાનું, એ મુખ્યપણે સાતામાં રહીને કરીએ છીએ, અસાતામાં પરિણમતા નથી. હૃદય ભલે અસાતા ન હોય, પ્રકૃતિ શરીર પ્રકૃતિનો ઉદય અસાતાનો અને પોતાના પરિણામમાં ઉદય સાતાનો, કેવી વિરુદ્ધ પરિસ્થિતિ છે. એવો પુરુષાર્થ છે આત્માની શાંતિનો, એવો પુરુષાર્થ તીવ્ર છે. એ કામ ઘણું કર્યું છે, પોતાના ઓછા અલ્પ આયુષમાં પણ ઘણું કામ કર્યું છે. સાધક દશા લગભગ 10.5 વર્ષ રહી છે, 24મા વર્ષથી ગણીએ તો 24 ને 10 34માં વર્ષે 10 વર્ષ પૂરા થયા, પછી બીજા 5 મહિના 5.5 મહિનાનો આયુષ્ય છે. લગભગ 10.5 વર્ષની આરાધક દશા, સાધક દશા, એમાં એટલા કર્મ ખલાસ કર્યા છે, શું માથે ઘણો બોજો રહ્યો હતો, કર્મના પૂર્વ કર્મના નિબંધનનો બોજો માથે ઘણો હતો, એ અલ્પકાળમાં એને ખલાસ કરવાની અમારી યોજના હતી. શું અલ્પકાળમાં એ બધા કર્મને ખલાસ કરવાની યોજના હતી. એમાં વચ્ચે સહરાનું રણ આવ્યું, દોડ્યા પણ વચ્ચે સહરાનું રણ આવ્યું. રેતીમાં કેટલું દોડાય, એક તો રેતી ને એમાં પગે થાક લાગ્યો, બે વાત ભેગી થઈ ગઈ, અને રણ મોટું સહારાનું હતું, સાધારણ રણ નહોતું. શું એટલે આયુષ પૂર્ય, રણમાં જ આયુષ પૂરું થઈ ગયું, પૂર્ણતાથી આ પહેલા આયુષ પૂરું થઈ ગયું. અને એ સાતાને પણ અમે તો સાતાની પ્રધાનતામાં જ અનુભવ કર્યો છે, એ સાતાનો અસાતાના પરિણામમાં અનુભવ કર્યો નથી, સાતાની પ્રધાનતામાં રહીને એનો અનુભવ કર્યો છે. એવું છે કે જ્ઞાની પુરુષોના વચનો અક્ષર દેહ રહી જાય, કેમ કે આ તો ક્ષર દેહ છે. આ કયો દેહ છે? ક્ષર એટલે નાશ પામવા યોગ્ય, ક્ષય થવા યોગ્ય દેહ છે. આ નાશ નથી પામતા, અક્ષર કહેવાય છે એને, એનું નામ અક્ષર છે. એટલે એ રહી જાય છે પાછળ, એ ઘસાતા નથી, એની બીજી નકલ થાય, ત્રીજી નકલ થાય, એ શબ્દો અક્ષરો રહી જાય છે. એ અક્ષર દેહ રહી જાય તો અનેક જીવોનું હિત થવાનું હોય તો જ કુદરતમાં એ વ્યવસ્થા બને, નહીતર લગભગ ઘણા જ્ઞાનીઓ એમને મૌન પણે સીધા લઈ સુધી વ્યા ગયા. શું શું એમના પરિણામ હતા, શું પુરુષાર્થ હતો, શું યોગ્યતા હતી, કાંઈ બહાર બોલે નહીં ને મુનિની જેમ મૌન રહી જાય, અંદરમાં અંદરમાં આરાધીને નિર્વાણ પદ સુધી વ્યા જાય, કોઈને ખબર પડે નહીં, જગતના જીવો જાણે નહીં જ્ઞાની હતા કે નહીં, આરાધક હતા કે નહીં, કેટલા મહાન હતા કાંઈ ન જાણે, નિર્વાણ પદ સુધી વ્યા જાય. એવા ઇતિહાસમાં અનેક મહાત્માઓ નિર્વાણ પદને પામ્યા છે કે જેની જગતને જાણ થઈ નથી, પણ જેનો અક્ષર દે રહીએ છીએ, એવી કોઈ કુદરતી વ્યવસ્થા બને છે ત્યારે બીજા અનેક જીવોનું હિત થવાનું એ કારણ અથવા નિમિત્ત પડી જાય છે, અને તો જ એ રહી જાય છે. આ પૂજ્યબેન શ્રીના વચનામૃત જ્યારે બહાર પડ્યા ત્યારે આ વાત કરી હતી, નહીતર આ યોગ છેલ્લે છેલ્લે બીનો 33ની સાલમાં ગુરુદેવને તો 4 વર્ષનો આયુ 3.5 વર્ષનો બાકી હતો અને વચનામૃતનું પ્રકાશન થયું. કોઈનું હિત થવાનું હશે તો 4-5 જણા બેઠા હતા, બધા ચમક્યા, એમ કેમ કીધું કે નહીતર આવું બને નહીં. જ્યારે કોઈ કુદરતી વ્યવસ્થા ઊભી થાય પછી તો વચનામૃતનો પ્રચાર ઘણો થયો, ગુરુદેવે પ્રવચન કર્યા એટલે ખૂબ પ્રચાર થયો, ગુરુદેવની પણ ભાવના હતી, એટલે પુણ્યયોગ જબરો થઈ ગયો અને ઘણો. હમણાં એક ભાઈ આવ્યા હતા 2 દિવસ પહેલા ઘરે અમેરિકાથી, એક બેનશ્રીના વચનામૃતનું પુસ્તક જોઈએ છીએ કે ક્યાંથી મળશે, મેં લેતા જ આવતો, મારી પાસે વધારે નકલ છે, ક્યાં ને ક્યાંથી માણસો આવે છે. એટલે શ્રીમદજીનું જ્ઞાનામૃત તમે તૈયાર કર્યું છે કે જોયું તું છે, કે મારે 100 નકલ અમેરિકા મોકલવી છે, સોનગઢ મળશે ત્યાં સ્ટોક બધો ત્યાં રહે છે અમારો, તો બધે ત્યાંથી મોકલાવો શકે. ક્યાંનું ક્યાં માણસને એ પુસ્તકો હોય તો ક્યાંનું ક્યાં પહોંચે છે. એક સમયસર રહ્યું તો ગુરુદેવના હાથમાં આવ્યું, તો આખો સમાજ જાગી ગયો. એટલે જે સાહિત્ય પ્રચાર છે એનો પ્રચારની અંદર ઘણું મહત્વ છે અને મોટો ફાળો છે. ક્યારે કયા વખતે કયા જાણ્યા અજાણ્યા જીવના હાથમાં આવશે શું ખબર પડે. હા, નહીતર એ વખતે તો એટલા પુસ્તકો અવેલેબલ નહોતા, પ્રાપ્ય નહોતા, છતાં એક એકની પ્રાપ્તિ થઈ ગઈ તો અહીંયા આટલું બધું એક બી માંથી વડલો થાય, એવા વડલાના વડલા થાય એવું થઈ ગયું. એમ અત્યારે તો ઘણા સાધનો થઈ ગયા છે છપાવાના, પણ સહેલાઈથી પ્રાપ્ય હોય તો એની કિંમત ઘટી જાય એવું થવું જોઈએ નહીં. તેથી તો બહુ કિંમત હતી. કોઈને એક શાસ્ત્ર મળે તો એક શાસ્ત્ર કેટલાય વાંચે એ ગામમાં, ભાઈ તમે વાંચી લીધા પછી મને આપજો, તમે વાંચી લીધા પછી મને આપજો, કોઈ નકલ કરી લે, કોઈ કાંઈ કરે, કોઈ કાંઈ કરે. ગુરુદેવ મોક્ષપ્રદ પ્રકાશકની હાથમાં અધિકારની નકલ કરી હતી ને, પાછરામાં બેઠા બેઠા સ્થાનકવાસીમાં. તેથી મળતા નહોતા શાસ્ત્રો. અત્યારે ઘણા મળે છે તો લોકોને કિંમત નથી, વાંચતા નથી, વાંચવાનો સમય મળતો નથી, એ પરિસ્થિતિ બને છે. છેલ્લા વર્ષોમાં તો આપણે ત્યાં વ્યવસ્થા ગોઠવી જ છે અને મળે છે ત્યાંથી, નહીં તો 10 રૂપિયાનું પુસ્તક જાજા એ લોકો આપતા નથી, એક જણને આપે એવી રીતે, સસ્તા હોય તો આપે છે. સમયસર કૃપાળુદેવને મળ્યું તો એમને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ, એમણે પરસ્ત્રુત પ્રભાવક મંડળમાં છપાયું તો ગુરુદેવને મળ્યું, એમાંથી એમને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ. એમને તો કૃપાળુદેવને મળ્યું ત્યારે તો બહુ પ્રમોદ ભાવનામાં આવી ગયા હતા. મુંબઈની પેઢી ઉપર કોઈ સમયસર લઈને આવ્યું એટલે ખૂંચો મગાવ્યો, ત્રાસ, તેથી તાંબાના ત્રાસ રાખતા ને, ત્રાસમાં ખૂબે ખૂબે રૂપિયા કાઢ્યા કોથળીમાંથી, તેથી તો ચાંદીના રૂપિયા હતા, નોટો હતી નહીં, ખૂબ ભરીને ત્રાસ ભરીને રૂપિયા આપ્યા છે. જે લાવ્યો એને કોઈ પ્રસંગ ઇતિહાસ પૂર્વ મળતો નથી, પણ એ પ્રસંગ છે કે જેને સમયસર લઈને આવ્યો એને ત્રાસમાં ખૂબેથી રૂપિયા કાઢીને આપ્યા છે લઈ જવા. એ સમયસર નહોતું આવ્યું પણ એમના ભગવાન આવ્યા હતા એમાં. શું એને કઈ રૂપિયાથી તો મૂલ્ય થાય નહીં, પણ એક પ્રમોદ ભાવના વ્યક્ત થવાનો પ્રસંગ છે કે જેથી એક રૂપિયો બહુ મોટો હતો તેથી ખૂબે રૂપિયા આપેલા છે. ગણીને નથી આપ્યા પણ ખૂબે આપેલા છે. હા, બહુ મોટો રૂપિયો હતો તે દિવસે. હા, એટલું બહુમાન હોવું જોઈએ શાસ્ત્રનું, એટલું બહુમાન હોવું જોઈએ. અવિનયને અપમાન તો ભૂલે ચૂકે સપનામાં પણ થવું જોઈએ નહીં. શું એ પાછું ખ્યાલ રાખો એટલું. હે, હું તો પોતાના પરિણામ ઉપર બધો વિષય છે. આ શું પછી એની ધર્મની સમૃદ્ધિ બહુ ફેલાય છે અને એ રીતે અનેક જીવો, હજારો જીવોને ધર્મનું કારણ થાય છે, અનેક જીવોને સંસ્કારનું કારણ થાય છે. આત્મકલ્યાણ આખો સંસારનો નિસ્તાર થઈ જાય એની કિંમત શું થાય, એની કોઈ કિંમત થઈ શકે નહીં. નવસો ને 52 ટાઈમ તો થયો છે.